Murabi, Sri Mansukh Bhai, Dhiru Bhai, Ram Bhai, and Sahitya Rasik Behno and Bhaiyo. Gujarati Digest na July ankni andar Sampadakni Sahitya Seva su achut hoy che eva shirshak hetal ek Rohit Shah no lekh hato. અને મને લાગે છે કે રામભાઈએ એ લેખ વાંચ્યો હશે. એ નિમિત્તે પણ આજે અહીં અમને સંપાદકોને બોલાવ્યા છે તે માટે અકાદમીનો આભાર માનું છું. અને રામભાઈ આમ તો અહીં આપણા ભીષ્મ પિતામહ જેવા છે. હું 27 વર્ષથી અહીં અમેરિકામાં ગુજરાતી ડાયજેસ્ટનું સંપાદન કરું છું, એટલે સહેજે તમને મારી પાસેથી મારા અનુભવો જાણવાનું મન થાય એ સહજ છે. સમસ્યાઓની વાત કરું તો બાબુભાઈએ જે સમસ્યાઓ કહી એ બધી મારી પણ સમસ્યાઓ છે, એટલે એનું પુનરાવર્તન કરવાની મને જરૂર લાગતી નથી. અને આમ પણ મારી ઘણી બધી સમસ્યાઓ મેં આપણે રજત જયંતિ પ્રસંગે કહી પણ હતી અને અંકમાં લખી પણ છે. એટલે જે ચવાઈ ગયેલા વિષયો છે કે ગુજરાતીઓ લવાજમ ભરીને છાપવું કે સામયિક વાંચતા નથી, બીજે બધે ગાંડાની જેમ પૈસા ખર્ચે છે, પણ સાહિત્યની વાત આવે છે ત્યારે ગણતરી કરે છે, કે પછી કૂવામાં હોય તો હવાડામાં આવે ને. આ બધા ચવાઈ ગયેલા વિષયો છે, ચર્ચાઈ ગયેલા વિષયો છે, એટલે એ બધાને બાજુ પર રાખી ને કંઈક મારે જે કહેવાનું છે તે કહીશ. મારે આજે ખાસ તો આપણા જે લેખક મિત્રો છે અહીં એમને કેન્દ્રમાં રાખીને કશું કહેવું છે, અને એ અંગે મેં આપણી આનંદ યાત્રા પુસ્તકના પ્રસ્તાવનામાં થોડોક અછોટો ઉલ્લેખ કર્યો પણ છે, પણ આજે જરા વિગતે વાત કરીશ. અમેરિકા જેવા પ્રગતિશીલ દેશની અંદર હું વ્યસ્ત હોવા છતાં તમે લેખકોએ તમારી માતૃભાષા પ્રત્યેના પ્રેમ અને તમારી સાહિત્ય પ્રીતિને કારણે અહીં જે સાહિત્યનું સર્જન કર્યું છે તે માટે હું તમને સલામ કરું છું. અને ગુર્જરી જેવા એક સામયિકને 27 વર્ષ સુધી ચાલુ રાખવા માટે તમે ઈંધણ પૂરું પાડ્યું છે એ નાની સૂની વાત નથી. એ માટે હું તમારો અહેસાનમંદ છું. અને આ નિમિત્તે થયેલા આપણા મૈત્રી સંબંધને કારણે અને ખરું કહું તો એક સંપાદકના નાતે પણ તમને કેટલાક સૂચનો કરવાનું મન થાય છે. મને લાગે છે કે અહીંના લેખકોએ હવે એમના વિષય વસ્તુના ઢાંચાને બદલવાની જરૂર છે, અને ભારતના કે ભારતીય વાતાવરણના માહોલમાંથી કે એની અસરમાંથી સંપૂર્ણ નહીં તો અમુક અંશે પણ મુક્ત થવાની જરૂર છે. હવે તમે આ દેશમાં વસવાટ સ્વીકારી લીધો છે તો ભલા તમારા અહીંના અનુભવો, તમારા અહીંના વાતાવરણની અસર, અહીંના જીવન અનુભવોની કથા વ્યથાઓને વાચા આપો. અહીંના અનેક પ્રશ્નો અને ઘટનાઓને આવરી લેતું સાહિત્ય સર્જન કરો. માનવ જીવનની અનેક સમસ્યાઓ, સંઘર્ષો, સફળતાઓ, જ્વલન એનો જ્વલંત ઇતિહાસ તો આપણે અહીં સર્જ્યો જ છે, અને એનો કોઈ અસ્વીકાર કરી શકે એમ નથી. આપણે સૌ એ બધામાંથી પસાર થયા છીએ, અને તમે એ વિષય ઉપર નહીં લખશો તો કોણ લખશે? આપણી વાતોનું પ્રતિબિંબ અને એનો પડઘો તમારા સાહિત્ય સર્જનમાં હવે આવવો જોઈએ, આવવો જ જોઈએ. અને હું તો એટલે સુધી કહીશ કે હવે માત્ર એ જ તમારા સાહિત્ય સર્જનના કેન્દ્રમાં હોવું જોઈએ. અને હું માનું છું કે તમને વિષયો તો ચોક્કસ મળી રહેશે. મને યાદ છે એક મારી પાસે એક કૃતિ આવી હતી અને એ વાર્તામાં એક સ્ત્રી છોકરી અમેરિકામાં સેટલ થઈ છે અને એને ભારતના એક મૂરતિયા જોડે લગ્ન થાય છે. ભારતના મૂરતિયાને આશા એવી છે કે આ છોકરી અમેરિકાની સિટીઝનશીપ થયેલી છે એટલે મને પણ અમેરિકા જવાનું મળશે, એટલે એની મુરાદ કંઈક આવી હતી. અહીંયા આવીને સેટલ થાય છે અને બરાબર વ્યવસ્થિત થાય છે, પછી છોકરી ઉપર જરા ખરાબ વ્યવહાર કરે છે, જે આપણા સમાજની અંદર પુરુષનો જે પ્રભાવ હોય છે એ જાતનો. અને ધીમે ધીમે કરતાં છોકરી સુનમુન થઈ જાય છે અને પછી એ આપઘાત કરી નાખે છે. આવો એમને વાર્તાનો અંત હતો. મેં એમને સૂચન કર્યું કે ભાઈ તમે વાર્તાનો અંત થોડો બદલો તો હું તમારી વાર્તા છાપું. આ જ આ અંત તમે છાપવાના હોય તો મને બહુ રસ નથી, કારણ કે આપણે આપણી બહેનોને કાં તો દરિયો બતાવીએ છીએ, કાં તો કેરોસીન બતાવીએ છીએ, કોઈ પંખો ફરતો હોય તો એક દોરડું આપીએ છીએ. તો આપણે એને હંમેશા આપઘાત કરતી જ કેમ બતાવીએ છીએ? તમે એક નવો ચીલો પાડો, એ છોકરીને એક ડિફાયન્ટ બતાવો. અમેરિકામાં ઉછરેલી છોકરી છે આ, એને મોડેથી કહેવા દો કે અનિલ ઇનફ ઇઝ ઇનફ એન્ડ આઈ એમ નોટ ગોઈંગ ટુ પુટ અપ વિથ ઓલ ધીસ નોનસેન્સ. તો એની પાસે એવી પરિસ્થિતિ ઊભી કરો કે આપઘાત કરવાનો પ્રસંગ પુરુષને આવે. તો એમણે મારી વાતનો સ્વીકાર ન કર્યો ને મેં કહ્યું કે તો હું આ વાર્તા નહીં છાપું, અને મેં ન છાપી. તો હું કહેવા એ માગું છું કે તમારી લેખનમાં તાકાત છે. આપણી બહેનો રાહ જોઈને બેઠી છે તમારા માર્ગદર્શનની. તમે કલમ દ્વારા એ માર્ગદર્શન આપી શકો એમ છો, તો અમેરિકાના લેખકોને હું કહેવા માગું છું કે તમે તમારી કલમનો પરચો બતાવો. એક છોકરી પણ જો બચશે આપઘાત કરતાં તો એ તમારી કલમનો તાકાત છે. અત્યાર સુધી તમે વ્યવસાય ડૉક્ટર હતા, કોઈ ઇજનેર હતા, કોઈ એકાઉન્ટન્ટ કે કોઈ વૈજ્ઞાનિક, તેમાંથી તમે લેખક થયા અને એમાં તમે જબરું કાઠું કાઢ્યું છે એનાથી હું માહિત છું, અને સારી વાત છે. આજે ડૉક્ટર બળવંત જાની જેવા અભ્યાસી સંશોધકને એની નોંધ લેવાની જરૂર જણાય છે તે અમસ્તી નથી થઈ, એ પણ બહુ સારી વાત છે. પણ હવે તમારે એક ડગ આગળ વધીને એક સારા લેખક કે ઉત્તમ લેખક બનવાનું છે, અને એ માટે તમારે તપસ્યા કરવી પડશે, સમય આપવો પડશે, લાઇબ્રેરીમાં જઈને અભ્યાસ કરવો પડશે, વિશ્વ સાહિત્યના લેખકો અને તેમના સાહિત્યનો ઊંડો અભ્યાસ કરવો પડશે. આ કાર્યને હવે તમારે પ્રાયોરિટી આપીને એને પ્રધાન પદે સ્થાપવું પડશે. વિપુલ અને ભરચક માત્રામાં સાહિત્ય સર્જન કરવાના મોહમાં પડવા કરતાં ઓછું પણ ચોટદાર સાહિત્ય સર્જવાનો અભિગમ રાખશો તો એનું વજન વધારે પડશે. થોડા વખત પહેલાં મેં એક લેખ વાંચ્યો હતો. લેખનું શીર્ષક હતું સારા લેખક બનવા માટે ઉપયોગી સૂચનો. એમાં ડેવિડ ક્લેરી નામનો એક લેખક અને એણે કોઈએ સવાલ પૂછ્યો કે નવા નવા અને આશાસ્પદ કોઈ લેખકે સારા લેખક બનવું હોય તો તમે શું સલાહ આપો? એના જવાબમાં એણે 6 વાત કહી હતી અને બહુ સરસ અને જાણવાલાયક છે એ હું તમને કહીશ. એમણે કહ્યું, પહેલું તમે માનતા હો કે તમે લખી શકો એમ છો, અને આ અહીં બેઠેલા લેખકોને પણ કોઈ વાચકોને પણ એમ થાય કે હું પણ કંઈક લખું એવી મને ઈચ્છા થાય છે, તો એની સલાહ એવી છે કે તમને લખવાની ઈચ્છા થતી હોય તો તમારે લખવાની શરૂઆત કરવી જ જોઈએ. લખો, લખો અને લખો. કોઈ જોશી પાસે મુહૂર્ત જોડાવવાની જરૂર નથી. બીજી સલાહ, ઉત્તમ લેખક થવું હોય તો તમારું વાંચન પણ ઉત્તમ પ્રકારનું હોવું જોઈએ. અને આ સૌ સાચી વાત છે. આપણા સાહિત્યકારો નિરંજન ભગત છે, દર્શક છે, ઉમાશંકર જોશી છે, ધીરુભાઈ છે, આ બધાને તમે તપાસો તો તમને ખબર પડે કે એમણે અંગ્રેજી સાહિત્યનો બહુ ઊંડો અભ્યાસ કર્યો છે. રિલ્કેને વાંચ્યા છે, કોઈ શેક્સપિયરને વાંચ્યા છે, આપણા ગ્રંથો તો એમણે વાંચ્યા જ છે, પણ વિદેશી સાહિત્યના લખાણો પણ એમણે ઘણા વાંચ્યા છે. માઇલોના માઇલો કદાચ લાઇબ્રેરીમાં ગયા હશે, ઉજાગરો કર્યા હશે. હમણાં જ આજે મનસુખભાઈએ વાત કરી કે દર્શક એક લાઇબ્રેરીમાં ગયેલા, એમને એક પુસ્તક જોઈતું હતું અને પહેલાં આપવાની ના પાડી, તો એ કલકત્તા શહેર જોવાને બદલે લાઇબ્રેરીમાં આખો દિવસ બેસી રહ્યા. તો આવી તપશ્ચર્યા કરવી પડશે તો સારા લેખક થવાશે. ત્રીજી સલાહ, તમે જે વિષે માહિત ગો તે વિષે જ લખવાનો આગ્રહ રાખો. એટલે કે જે વિષય પર લખવા ધારતા હો તે વિષય પર તમારી મજબૂત પકડ હોવી જોઈએ. ચોથું, બને ત્યાં સુધી તમારી જાતને તમારી લેખન સામગ્રીમાં અલગ રાખો. ઘણા લોકોના લેખો મારા પર આવે છે, એમાં કેન્દ્રમાં એ પોતે હોય અને પછી બીજી બધી વસ્તુ ગૌણ હોય, એ ન ચાલે. પાંચમું, લેખક તરીકે તમારું જ્ઞાન જો તમારા પૂરતું જ મર્યાદિત હશે તો તમે કદી સારા લેખક નહીં થઈ શકો. તમારી આપકથા જાણવા માટે આ જગત કાગની ડોળે રાહ જોઈ રહ્યું છે એમ તમે માનતા હો તો એ ભ્રમ છે. છેલ્લી સલાહ એમની છે, બહુ સરસ છે. દાખલા તરીકે લિબરલ, તમે એક માણસને લેખક લખવો છે અને એની શરૂઆત એ આવી રીતે કરે છે. લિબરલ આર્ટ્સ કોલેજના એક યુવાન પ્રોફેસર પોતાની પત્ની સાથે કલેશ થયો છે અને હવે એ પોતાની વિદ્યાર્થીની સાથે લફડામાં છે. ત્યાંથી શરૂઆત જો થવાની હોય તો સર્જન કરવાના હોય તો એમાં કોઈ દમ નથી. આ પ્રકારના વિષયો હવે ચવાઈ ગયા છે, કોઈ નવા વિષયો શોધતા રહો અને ક્યાંય દૂર નથી. માટે આવા વિષયો ઉપર જે ચર્ચાઈ ગયા છે, ખૂબ પ્રચલિત થયા છે, એના ઉપર લખવાનો કોઈ અર્થ નથી. તો નવા નવા વિષયો શોધતા રહો. અને છેલ્લે, મારી ગુર્જરી ડાયજેસ્ટની આ પ્રવૃત્તિ ગમતાનો ગુલાલ કરવાની છે. કંઈક સારું સાહિત્ય જ્યાં જ્યાં જોવામાં આવે છે તેને તમારી સમક્ષ લઈ આવવા માટેની હું એક લિંક છું, સાંકળ છું. કંઈક સારું સાહિત્ય વાંચવાનું થાય છે ત્યારે વાચકો અને ભાવકો સાથે એને વેચવાનું મન થાય છે. આપણા સારા સારા લેખકો અને તેમની ઉત્તમ કૃતિઓને વાચકો સમક્ષ મૂકવાની ભાવના સાથેની આ મારી પ્રવૃત્તિ છે. મારી આ પ્રવૃત્તિમાં મને વાચકો, લેખકો અને અનેક રીતે મદદરૂપ થનાર મિત્રો તરફથી હંમેશા આનંદ જ આનંદ મળ્યો છે. મને ખબર નથી કે ઈશ્વર સાહિત્ય રસક છે કે નહીં, એટલે ઉપર જઈશ ત્યારે ઈશ્વર મને ગુર્જરી વિશે પૂછશે કે નહીં તે હું જાણતો નથી. પણ ઉમાશંકર જોશી તો મને અચૂક પૂછશે કે ભઈલા સાથે શું લઈને આવ્યો, ત્યારે હું વટથી એમને કહીશ કે સાહેબ હું અવનીનું અમૃત સાથે લઈને આવ્યો છું. તો આવી વાતો છે. મારે આમ તમારો વિષય સમસ્યાઓ કહેવાનો હતો, પણ હવે કંઈ બહુ સમસ્યાઓ મને રહી નથી, એસ્ટાબ્લિશ થઈ ગયો છું. એટલે બાબુભાઈને કહેવાનું કે બહુ ઉકાળા કરવાની જરૂર નથી. ચાલ્યા કરે. બસ, આપ સૌએ મને સાંભળ્યો એ માટે હું આપ સૌનો આભાર માનું છું.